અને આજની પ્રભાવના કનકબેન અનંતરાય શેઠ પરિવાર તરફથી રાખવામાં આવી છે. હવે આવો હેમંતભાઈનો સ્વાધ્યાય 45 મિનિટનો રહેશે આજે અને રાત્રિનો કાર્યક્રમ એ રીતે ચાલુ રહેશે.
આજે ચોથો દિવસ સત્ય ધર્મની આરાધનાનો દિવસ. સામાન્યપણે લૌકિકમાં સત્ય એટલે શું? સત્ય શબ્દ આવતા આખું નજર ક્યાં જાય છે? આપણું બોલવાની ક્રિયા, ભાષા વર્ણાની ક્રિયાઓ. ખરેખર સત્ય ધર્મ ક્યાં છે? ભાષા વર્ણનની ક્રિયામાં છે, સત્ય બોલવાના વિકલ્પમાં છે, અથવા તો બાહ્ય બાહ્યલક્ષી જે સત્યની ધારણા છે એમાં છે, કે વિતરાગતા રૂપ જેવું વસ્તુ સ્વરૂપ છે એવું શ્રદ્ધા જ્ઞાનરૂપ પ્રણમન એ સાચો સત્ય ધર્મ છે. ખોજ વિચારવા જેવું છે, ક્યાં સત્ય જગત માને છે અને વિતરાગતા ક્યાં લઈ જાય છે? સત્ય બોલવાનું એ તો ભાષા વર્ણનાનું પૂજગલનું અજીવનું જડનું પ્રણમન છે. એ સંબંધી વિકલ્પ કે આશ્રવ તત્વ છે, એ સંબંધી ધારણા જ્ઞાન એ બહિર્મુખતાનો ક્ષોપસર છે. ધર્મ ક્યાં હોઈ શકે જેની સાથે અવિના ભાવે આનંદ નથી ત્યાં ધર્મ નહીં હોય. જડનું પ્રણમન છે એની સાથે અવિના ભાવે આનંદ છે, વિકલ્પનું પ્રણમન છે એમાં અવિના ભાવે આનંદ છે, ધારણા જ્ઞાન 11 અંગને 9 પૂર્વનું થાય એની સાથે આનંદનું વેદન છે. જેની સાથે આનંદનું વેદન ન હોય તે ધર્મ હોઈ શકે. જેવું વસ્તુનું સ્વરૂપ છે જે આપણને અહીંયા સમયસારના બીજા નંબરના કળશમાં શું શબ્દ આપ્યો છે? શું શબ્દ આપ્યો છે? અનંત ધર્મ તત્વ. કોઈ પણ તત્વ કેવું છે? અનંત ધર્મ સ્વરૂપ છે. અને આવા અનંત ધર્મ સ્વરૂપને જે છે તેમ યથાર્થપણે એ જાણે છે. આ એ શ્રેષ્ઠ સરસ્વતીની મૂર્તિ છે. એમાં એ જાણે છે એ જ્ઞાનમાં કેવળ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન. અને જેવું અનંત ધર્મ સ્વરૂપ વસ્તુ છે એવું જે કહે છે એ વચનરૂપ સરસ્વતી. અહીંયા સત્ય એ શું છે? સત સ્વરૂપ, ત્રિકાળ સત સ્વરૂપ, ભૂતાર્થ સ્વરૂપ, અસ્થિરૂપ તત્વ જે છે તેને જેમ છે તેમ યથાર્થપણે શ્રદ્ધા જ્ઞાનમાં લેવો તે સત્ય ધર્મ છે. અને એમાં પણ ઉત્કૃષ્ટતા આ તેનું નામ ઉત્તમ સત્ય ધર્મ છે. સત્યતાની શરૂઆત, સમ્યક સત્યતાની શરૂઆત તો ચોથી ગુણ સ્થાનથી સમ્યક દર્શન સ્વાનુભૂતિ થતા થઈ ગઈ છે. પણ અહીંયા તો સાથે શબ્દ શું આપ્યો છે? ઉત્તમ. ઉત્તમ એટલે સમ્યક દર્શન સહિતનું છે અને ઉત્કૃષ્ટપણું છે. તે મુનિ દશામાં મન વચન કાય કરવું કરાવવું અનુમોદનથી પણ ક્યારેય અસત્ય ન હોય એવું પોતાના સત સ્વરૂપની ઉત્કૃષ્ટ આરાધના કરનાર મુનિરાજને એ સત્ય ધર્મ છે. સત્ય બોલવાનું તો નહીં, બોલવાનો વિકલ્પ તો નહીં, પણ કોઈ બોલતો હોય તો અનુમોદના પણ એવી ભાઈની અનંતસંગ બે દશા એમને હોય છે. એ વિષય ચાલે છે. એમાં આપણે જે બીજો કળશ આજ સુંદર રીતે થોડો વિચારીએ, શું એમાં આવ્યું? શું પેલું તો સરસ્વતીની મૂર્તિ કીધી, જેમ લોકોમાં બાય કહેવાય છે એમ અહીંયા સરસ્વતી એટલે શું લીધું? જ્ઞાન પહેલા તો લીધું. અને જ્ઞાન શું કરે છે? જાણે છે. અહીંયા કોની વાત? જાણવાની વાત તો છે. કોને જાણવાની વાત છે? અનંત ધર્મ રૂપ જે આત્મા છે એને જાણે. અને એના ઉપરથી પછી ભાવાર્થમાં સાથે શું લીધું? સ્વપર ને બે ની વાત લીધી. આ આખું શું છે? એ સરસ ગુરુદેવનો અર્થ શું લીધો? કે અનંત ધર્મ સ્વરૂપ પોતાના આત્માને જે જાણશે એને પરને જાણનારું જ્ઞાન નીકળી જશે. અને તેથી એ કેવળ જ્ઞાન એ સ્વપરને કેવી રીતે જાણે છે? પ્રત્યક્ષપણે જાણે છે. અને એટલે સર્વાંગે આવી ફરીથી લઈએ, અનંત ધર્મ સ્વરૂપ કોણ છે? કોઈ પણ છે. અહીંયા મુખ્યત્વે કોની ચાલે છે? આત્માની વાત ચાલે છે. અનંત ધર્મ અહીંયા મૂળ તો આવું જે છે એને અનંતકાંતમય જીનવાણી એ કહે છે, એમ કરીને જીનવાણીની મહિમા કરી વંદન કરે. અને આવા તત્વને જ્ઞાન જાણે છે. અહીંયા ઉપર શબ્દ છે ને, શ્લોક છે ને બીજો, એમાં પહેલી લાઈનમાં શું શબ્દ છે? આમાં જોઈએ તો 62 પાનું છે, 62 પાનું. બીજો શ્લોક ની શરૂઆત છે ને ગઈકાલના પ્રવચન 62 છે, અથવા શાસ્ત્રમાં પણ જોવું હોય તો છે સામે. પાનું છે અહીંયા આપણે, ત્રીજું પાનું, મૂળ શાસ્ત્ર હોય તો ત્રીજું પાનું. હવે બીજા શ્લોકમાં સરસ્વતીને નમસ્કાર કરે છે, મળે છે નીચે. પેલા આપણે શ્લોકાર્થ વાંચીએ, પછી ગુરુદેવસિંહ અને ભાવાર્થમાં કેવી રીતે વિષય લીધો. જેમાં અનેક અંત એટલે ધર્મ છે એવું જ્ઞાન તથા વચન તે મય મૂર્તિ સદાય પ્રકાશ રૂપરો. આ રીતે કોનું મહિમાને એ રીતે વંદન કર્યું? સરસ્વતીની મૂર્તિ એટલે જીનવાણી, અને એની સાથે કોણ લઈ લીધું? જ્ઞાન. તો અનેકાનમય કોણ છે અને અનંત ધર્મ સ્વરૂપ કોણ છે? આવ્યો ને બે શબ્દ એમાં છે ને, અનેકાનમય મૂર્તિ અને પછી નીચે શું આવશે? અનંત ધર્મ પ્રત્યેક આત્મન તત્વ. બરોબર. તો કોણ, બેમાં શું ફરક છે? અનેકાનમય મૂર્તિ કોણ છે અને અનંત ધર્મ તત્વ કોણ છે? અનંત ધર્મ તત્વ આત્મા સાથે બધા દ્રવ્યો છે. એ બધું ગુરુદેવ ખુલાસો કર્યો કે અહીંયા અનંત ધર્મ કીધા તો અનંત ધર્મ ક્યાં ક્યાં એનો પછી ખુલાસો કર્યો. પછી એમાં ત્રણ કોણ આવ્યા? ગુણ આવ્યા, એની પર્યાયો આવી, અને પરસ્પર ધારી રાખેલા જે ધર્મો છે પરસ્પર સાપેક્ષ એ રીતે ત્રણ પ્રકાર લીધા. તો ફરીથી અહીંયા અનંત ધર્મ જે તત્વ છે બધાને માટે, મુખ્યત્વે અહીંયા આત્મા ઉપર પછી, અને એને જાણનાર જ્ઞાન છે અને કહેનાર વાણી, અને એ વાણીને અનેકાંતમય. કારણ કે અનંત ધર્મો છે એને કેવી રીતે કહેવાશે? કોઈ અપેક્ષાથી. કર્મ તો કહેવાશે પણ કોઈ અપેક્ષાથી. જેમ આત્માને નિત્ય કીધો તો કોઈ અપેક્ષાથી કે ના? સર્વથા સર્વથા નિત્ય કે સુત દ્રવ્ય પર્યાય બે નિત્ય પણ આવી જશે. તો ફરીથી વસ્તુ બહુ સુંદર રીતે આખી શરૂઆત જજી તો સમયસારનો પ્રારંભ કરે છે. એ પહેલા બધા જ ખુલાસા મંગલાચરણના શ્લોકમાં પણ એટલો આવી જાય છે કે ફરીથી કોને બતાવે છે અહીંયા અનંત ધર્મણ તત્વ, મુખ્યત્વે જીવ અને સાથે છેછલ લઈ લેવા બધા પદાર્થો. હવે એને કેવી રીતે બતાવે છે? અનેકાનમય વાણી દેખાય અને એને જ્ઞાન પણ જાણે. તો ફરક એટલો છે કેવળ જ્ઞાનમાં અને શ્રુત જ્ઞાનમાં શું ફરક આપ્યો છે? પ્રત્યક્ષ અને પરોક્ષ. કેવળ જ્ઞાન કેવી રીતે જાણે છે? પ્રત્યક્ષ. અને શુદ્ધ જ્ઞાન કેવી રીતે જાણે છે? પરોક્ષ. શુદ્ધ જ્ઞાન આત્માને પ્રત્યક્ષ જાણી શકે. અહીંયા તો પરોક્ષ કીધું, આપણે તો હમણાં બધી વાત પલાખા શીખી લીધા પછી છે. હવે બહુ સુંદર એ પ્રવચનમાં ગુરુદેવજી ખુલાસા કર્યા છે કે એ જ શ્રુત જ્ઞાનને એક અપેક્ષા એ પ્રત્યક્ષ હોવો છો અને એક અપેક્ષા એ પરોક્ષ હોવો છો. એક જ શુદ્ધ જ્ઞાનની પર્યાય છે એને. ચાલો થોડુંક પ્રવચનમાં થોડુંક ઉપરથી આપણે લેશું. એમાં પાનું 62 નંબરથી શરૂઆત કરશું છે. એમાં ચાલો એમાં પહેલું જે હમણાં હોય તો ખોલીએ 62 પાનું બધું. એમાં શ્લોક છે, શ્લોક પછીનો જ પેરેગ્રાફ એની ત્રીજી. સર્વજ્ઞ જ્ઞાન અથવા શ્રુત જ્ઞાન તેમાં અનંત ધર્મ છે. ફરીથી તેમાં અનંત ધર્મ છે એટલે એ અનંત ધર્મરૂપ તત્વને જાણે છે. કેવળ જ્ઞાન અને શ્રુત જ્ઞાનમાં અનંત અનંત ધર્મ છે. અનંત ધર્મ છે એટલે કે અનંત ધર્મ સ્વરૂપ તત્વોને જાણે છે એટલે એમાં છે. અને એ જ્ઞાન અનંત, એનો અર્થ કર્યો કારણ કે એ જ્ઞાન અનંતને જાણે એવો અનંત સ્વભાવ છે એ જ્ઞાનમાં. એવું શું ખુલાસો કર્યો? પહેલું તો અનંત ધર્મ સ્વરૂપ તત્વ છે, પણ અહીંયા કોને કીધું? જ્ઞાનને, કારણ કે અનંત ધર્માત્મક તત્વને જાણે છે. તો જ્ઞાન પણ અનંત ધર્મ સ્વરૂપ છે એમ અહીંયા આપણને એ સમજાયની વાત કરી. અને પછી એ જ્ઞાન સાથે બીજો પેરેગ્રાફ તથા વચન આવી ગયું. તો અનંત ધર્મ સ્વરૂપ કોણ છે? ફરીથી અનંત ધર્મ સ્વરૂપ વસ્તુ. અને વસ્તુ છે એને બે રીતે ઓળખાવી શકાય. કઈ રીતે? જ્ઞાન દ્વારા જાણીને અને વાણી દ્વારા કહીને. તો બે ને જ્ઞાન અને વાણી બે ને શું કીધું છે અહીંયા? સરસ્વતીની મૂર્તિ કહેવામાં આવ્યું છે. અને એ જ્ઞાનમય જે સરસ્વતીની મૂર્તિ છે એના બે વિભાગ પડ્યા. એક કેવળ જ્ઞાન સરસ્વતીની મૂર્તિ અને એક ભાવ શ્રુત જ્ઞાન છે એ સરસ્વતી. અને જે જીન વાણી છે તે વચનમય છે. હવે બે વચ્ચે આમાં ગુરુદેવજી સરસ લે છે. એના પછીનો પેરેગ્રાફ છે ને તથા વચન, એનું પેલી જ્ઞાન અને વચન વચ્ચે નિમિત નૈમિતિક સંબંધ છે. આવી ગયું બે. અને આગળ પણ હજી લેશે, ત્રણ ભેદ પાડશે એમાં. કેવળ જ્ઞાન એટલે શું? સાધકપણું. શ્રુત જ્ઞાન એટલે શું? સાધ્યપણું. અને એમાં નિમિત એનું નામ વાણી. શું છે ત્રણેયનો સંબંધ? જ્ઞાન એમાં કેવળ જ્ઞાન કેવું છે? સાધ્યપણ છે. અને નીચેના પેરેખમાં છે. તો પહેલું તો આ બે લીધું, જ્ઞાન અને વાણી. અને બે વચ્ચે શું છે? નિમિત નૈમિતિક સંબંધ. એમાં મૂળ સરસ્વતી આપણા માટે ઉપાદાન રૂપ તો કોણ છે? જ્ઞાન. અને નિમિત્ત રૂપે વ્યવહાર કોણ છે? એ વાણી. વ્યવહાર તરીકે સરસ્વતી, જ્યારે કેવળના અને શુદ્ધના ને નિશ્ચય તરીકે સરસ. આવ્યો બધા? ક્યાં ક્યાં ખુલાસા ગુરુદેવજી આ રીતે કરીને. અને એની જ પછીનો છેલ્લો પેરેગ્રાફ એમાં તે મય મૂર્તિ, એની ત્રીજી લાઈન, કેવળ જ્ઞાન તે સાધ્ય, શ્રુત જ્ઞાન સાધક અને વાણી બતાવનાર નિમિત્ત. એ ત્રણેયને જયવંત વર્તો એ સરસ્વતીની મૂર્તિ. અને એ ભાવના કે જગતની અંદર સદાકાળ કેવળ જ્ઞાન રહો હોય જ છે. ક્યારે પણ એવું ન બને કે અઢી દીપમાં કોઈને કેવળ જ્ઞાન ન હોય. કેટલા હોય? મિનિમમ કેટલા હોય? 20 તીર્થંકર તો હોય હોય ને હોય. અને એની સાથે પછી લાખો કેવળી પણ હોય છે. એ પણ રહો. એવી જ રીતે જ્યાં કદાચ જેમ અત્યારના ભરત એરાવતમાં કોઈ કેવળ જ્ઞાન સાક્ષાત નથી, તો ભાવશ્રુત જ્ઞાનધારી પણ સદા હોય એવી ભાવના કરીને જયવંત અને એમની વાણી પણ સદાકાળ જયવંત વર્તો એ રીતે કરીને. જો આમ કરીને ગુરુદેશ એક વાર આમાં શીડું, હજી તો શરૂઆત છે. દરેક કળશમાં કેમાં વિચાર કરીએ, સાથે સાથે શું આવતું જાય, કેવળ જ્ઞાનની વાત આવતી જાય. પેલા શ્લોકમાં તો કીધું જ, કેવળ જ્ઞાનની શું વાત આવી, સર્વ ભાવાંતર છે. અહીંયા પણ કેવળ જ્ઞાનને સરસ્વતીની મૂર્તિ કહીને એની વાત આવશે. પહેલી ગાથા છે સિદ્ધ ભગવાનની વાત, એમાં પણ આવશે. જીવનમાં એક વિચારવા જેવું છે, તારું સાધ્યને કોઈ દી ભૂલીશ નહીં અને ધ્યેયનો આશય કોઈ દી છોડીશ નહીં. આપણું સાધ્ય શું છે? કેવળ જ્ઞાનને સિદ્ધતા, એ સાધ્ય. એ સાધ્ય છે એને ક્યારેય ભૂલીશ નહીં, અને એને માટેને જે ધ્યેય તત્વ છે એને ક્યારેય એ છોડીશ નહીં આ જીવનમાં. તો એ પ્રકારે ગુરુદેશી એનો આગળ પછી આપણે લઈએ. એક ગુરુદેશી આમ સરસ્વતીનો સરસ વ્યાખ્યા કરે છે, જેમાં એનો થોડીક આમ સંધિ છૂટી પાડીને કેવી છે, સરસ સરસ આમ છે ને, ભલે અડધો છે પણ આમ સરસ. અને વતી જે સરસ છે એમાં 63 પાને ઉપરથી 34 લીટી સરસ થી, સરસ વત્તા વતી, વતી એટલે વાળી. એમ કહીને પણ એક આત્મ તત્વ જો તને રૂચે છે તેની કહેનારી વાણી કેમ તને ગમતી નથી? જાણે રસ બસતી એ વાણી એ છે, પણ શું થાય? નીચે એક સરસ વાત, લોકો બહારના ભક્કાને વાણીમાં એવા તો મૂંઝાઈ ગયા છે. છે ઓલું પદ છે એના પછીનો, બહારના ભક્કામાં એ આખો, અને તેથી હજી બહારમાં ક્યાં અટકે છે? અનાદિનો અભ્યાસ નહીં અને વાસ્તવિક તત્વના ખ્યાલ નહીં. આપણા માટે બહુ જ એ ગુરુદેવશ્રી શું ફરીથી, અનાદિનો અભ્યાસ અને કદાચ નથી તો કાંઈ નહીં, પણ વર્તમાનમાં ખ્યાલ કેમ ન કર્યો? બે રીતે, અનાદિના તત્વ નહીં અથવા એવા સંસ્કાર લઈને નથી આવ્યો, અને વર્તમાનમાં તત્વનો ખ્યાલ નહીં, તો ક્યાંક ને ક્યાંક ફસાઈને આપણે પેડા જ છે. અને એ માટે પછી ગુરુદેવ કીધું, કોઈ મતિ કલ્પનાથી કરે તો નહીં ચાલે. એ છેલ્લા એ પાનામાં છેલ્લી પેરેગ્રાફમાં નીચેથી બીજી, વિતરાટ સ્વરૂપ એવો આત્મા છે, જે એવો પ્રગટ થયેલો આત્મા છે એણે શું કહ્યું છે? કોની વાત કરી? કેવળી પરમાત્માની વાત. પછી એમાં બધા જ લઈ લેવા સાથે, પણ મુખ્યતા એણે શું કહ્યું, આ બહુ જરૂરી છે. પેલા દેવશાસ્ત્ર ગુરુને યથાર્થ સિદ્ધ થતા નથી તો એની પાસે ધર્મની વાત નહીં હોય. ગમે એટલી સારી લાગતી હોય ને ઘણી સુંદર લાગતી હોય, પણ મૂળ પાયો જ્યાં નથી સાચા દેવશાસ્ત્ર ગુરુનો, એની આગળમાં કહે. તે જ ગુરુદેવ કહે છે, એ વાતની અસ્થિ વિના, જે શબ્દ મળે છે એની અસ્થિ વિના, એટલે એને જ્યાં સુધી શીખાયા નથી, સિદ્ધ નથી કર્યા, સાબિત નથી કર્યા, એના કોઈ દિવસ કોઈની વાત સાચી હોઈ શકે નહીં. દેવશાસ્ત્ર ગુરુ પછી એમણે કહેલા સાત તત્વો, એમાં સફર અને પછી ભેદના, આ પદ્ધતિ છે. પેલા કોને સિદ્ધ કરવાના? સાચા દેવશાસ્ત્ર. અને એટલે જો મંગલાચરણમાં જયચંદજી એ પણ ત્રણને યાદ કર્યા હતા, અમરચંદ્રાચાર્ય દેવ, દેવને નમ સમયસાર કહીને કર્યું, અહીંયા જીનવાણી સરસ્વતી કહીને જીનવાણી કરે છે, અને ત્રીજામાં પોતાની વાત કરશે ગુરુની. તો એ રીતે અહીંયા કે આ વિના કાંઈ કાર્ય થવાનું નથી. ફરીથી એના પછી આગળ આવે છે કે આ ત્રણ જ, કે એક સાધ્યપણું છે, એક સાધકપણું અને એક નિમિત્તપણું છે. હવે એમાંથી આપણે એ મૂળ શ્લોક છે એમાં આપણે થોડો એના ઉપરથી અર્થ લઈએ. મૂળ શાસ્ત્રમાંથી ત્રીજું પાનું થોડો પહેલો લઈ લો, જેમાં અનેક ધર્મ છે એવું જે જ્ઞાન અને વચન તેમય મૂર્તિ સદાય પ્રકાશરૂપ સરસ્વતીની મૂર્તિ કહીને. હવે કહે છે એ કોને બતાવે છે? એ જે જ્ઞાન અને વચનમય સરસ્વતી મૂર્તિ છે એ કોને દેખાડે? જે અનંત ધર્મ વાળો છે. ફરીથી આ કોની વાત હવે આવી? જે અનંત વાળો વાચ્ય, અને ઓલા કોણ હતા? વાણી હતી એ વાચક, અને જ્ઞાન હતું એ જાણનાર હતું. એ અનેકાંતમય મૂર્તિ જે છે, અનેકાંત એ કોની માટે છે? કેવળ જ્ઞાન શ્રુત જ્ઞાન અને વાણી. હવે અહીંયા કોની વાત ચાલે છે? એ કોને બતાવે છે? તો કોને બતાવે છે? આનંદ ધર્મ વાળો અને જે આત્માની છે અહીંયા, અને સાથે જયચંદજી એની સાથે લોકાલોક બધા સાથે લઈ લે. તો પેલો આત્મા કેવો છે? એક તો આનંદ ધર્મ આવ્યો ને શબ્દ છે ને, અનંત ધર્મણી, અનંત ધર્મણ પ્રત્યેક આત્માના તત્વ, અને જે પરદ્રવ્યથી અને પરદ્રવ્યના ગુણ પર્યાયથી બિન, કાલે થોડી વાત થઈ ગઈ છે એનાથી, અને પરદ્રવ્યના નિમિત્તથી તથા પોતાના વિકારોથી કથનચિત. શું ફરક પાડ્યો? પરદ્રવ્ય એના ગુણ અને એની પર્યાય, એનાથી કેવો ભિન્ન? કેવો ભિન્ન? સર્વથા ભિન્ન. સર્વથા ભિન્ન એટલે દ્રવ્ય જુદા, ક્ષેત્ર જુદો, કાળ જુદો, ભાવ બધું જ જુદું, તેનું નામ શું આવ્યું? સર્વથા ભિન્ન. અને વિકારો એ કેવા છે? કથનચિત પોતાની પર્યાયમાં છે પણ પોતાના સ્વભાવમાં નથી, એ આત્માનું મૂળ લક્ષણ નથી. તો છે અને છતાં સ્વભાવમાં નથી, માટે એને કયો શબ્દ? કથનચિત એ બિન. અને એકાકાર છે એવા આત્મતત્વને, ફરીથી બિન એકાકાર એટલે કે રાગાદી વિકારોથી એકાકાર, એકાકાર લખ્યું છે. ફરીથી વાંચીએ. પરદ્રવ્યના નિમિત્તે થતા પોતાના વિકારોથી કથનચિત ભિન્ન એકાકાર છે. મેળું ને? કોનાથી એકાકાર છે? કથનચિત વિકારથી એકાકાર છે. અરે ભાઈ, બેનાથી ભિન્ન કીધું એમ નહીં, પોતાના સ્વભાવથી એકાકાર. ઓલાથી ભિન્ન, પરદ્રવ્યથી તો સર્વથા ભિન્ન, અને વિકારોથી કથનચિત જેનાથી ભિન્ન, એમાં એકાકાર શું હોય? અહીંયા આગળ જે આખી વાત હજી આવવાની છે, કુનકુન આચાર્ય વિષય ઉપાડશે. કેવો ઉપાડશે? સમયસારમાં હું કોને કહીશ? એકત્વ વિભક્ત આત્માને કહીશ. પરથી જુદા એકત્વની આવ્યો છે. કઈ ગાથામાં આવે છે? ચોથી ગાથ. પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ છતામાં છે કે નહીં? આખું એ કે પરથી હું જુદો છું પણ મારાથી તો એકાકાર છું. શું કેવું છે આખું? પરથી કેવું છે? પરદ્રવ્યથી સર્વથા ભિન્ન, વિકારોથી કથનચિત ભિન્ન, પણ મારું અસ્તિત્વ મારાથી કેવું છે? એકાકાર, અભિન્ન છે. આ એની વાત. આવું એક કહીને કહેવાનો હેતુ શું છે? આ કોઈ મારા હતા ને મારાથી ખંડ થયો એમ નથી, એનાથી ભિન્ન પણ મારાથી તો હું પરિપૂર્ણ છું. જેમ કહે ને, કોઈને એક વસ્તુ હોય એમાં ટુકડો પડ્યો, એવી રીતે એવું નહોતું. એ મારાથી તો કેવા છે? મારાથી જુદા જ છે, ભિન્ન જ છે, પણ હું મારા સ્વરૂપથી, મારા સ્વભાવથી, મારા એકરૂપ ભાવથી તો હું કેવો છું? એકાકાર. એક આકાર. એક આકાર એટલે એક જ આકાર હોય એમ, એવું. જો આકારના ઘણી રીતે અર્થ થતા હોય છે. આકાર એટલે આપણે વ્યંજન પર્યાય પણ લઈએ, અને એક આકાર એટલે સ્વરૂપ, જેને અહીંયા મૂર્તિ પણ કીધું ને, મૂર્તિ એને પણ સ્વરૂપ કહેવાય, આકાર એને પણ કહેવાય, જ્યાં જ્યાં જે અર્થ હોય. તો એકાકાર એવા આત્મ તત્વને, એવા આત્મ તત્વને આગળ તો છે છતાં વાંચી લે, આવા આત્મ તત્વને જે અનેકાંતમય જ્ઞાનમય મૂર્તિ એ જાણે છે, અને જે વચનમય મૂર્તિ છે એવા આત્મતત્વને કહે છે. આ આખો વિષય લેવો છે. કોણ અને કોને? તો કોણ? કોણ? અનેકાનમય જ્ઞાન અને અનેકાનમય વાણી. કોને કહે છે? કે અનેકાંત વાળો, અનંત ધર્મ વાળો. અનંત ધર્મ વાળો કેવો આત્મા? કે પરદ્રવ્યના ગુણ પર્યાયોથી જુદો સર્વથા, અને વિકાર ભાવોથી કથનચિત, પણ પોતાના આનંદ ધર્મોમાં એકરૂપતા, એવો એકાકાર એવા આત્મતત્વને. અર્થાત હવે એનો વિશેષ ખુલાસો કરે છે. અર્થાત અસાધારણ શબ્દ શું આવ્યો? અને અસાધારણ કોને લાગુ પડે છે? અસાધારણ વાંધો નથી ને, આ એક વાંચવાની પદ્ધતિ તો ખબર પડે. અસાધારણ કોને લાગુ પડે? સજાતિને લાગુ પડે કે વિજાતિને લાગુ પડે? કોને લાગુ પડે? અસાધારણ નિજ સ્વરૂપને ન્યા વાંચવાનું. શું છે આ? છે ને એક વાંચવા મોટા હાઇફન છે ને લાઈન, એટલે વચ્ચેનું પછી વાંચું. પણ આ જે નિજ એવું જે છે અસાધારણ છે, કોને લાગુ, કોનું વિશેષણ લાગુ પડે છે? નિજ ફરીથી આત્મા. પેલો તું કેવો કીધો? આત્મા. એ આત્મા કેવો છે? અસાધારણ. અને અસાધારણ કેવું છે? પોતાનું નિસ્વરૂપ છે. તો હવે એને અસાધારણ કેમ કીધું તમે? એક એક ટુકડા પાડીને તો વધારે થોડો ખ્યાલ આવશે કે શું કહેવા માંગે છે આચાર્યદેવ. કે આત્મતત્વ આવો કીધું, એ આત્મતત્વ કેવું છે? અસાધારણ. નિસ્વરૂપ પોતાનું કેવું છે? નિસ્વરૂપ. અસાધારણ ન તો બીજાથી જુદું કેમ પડે? દરેકનું ભલે કોઈની શરીરના કલરથી હોય, હાઈટથી હોય, બીજા ગમે તે રીતે, તો હું કેવો છું? એક અસાધારણ એક તત્વ છું, એ મારું નિસ્વરૂપ. હવે શા માટે? એના માટે વચ્ચેમાં આપે છે, સજાતિ વિજાતિ દ્રવ્યોથી વિલક્ષણ છું. આગળ દેલ લીધો હતો ને, બે તમે વિજાતિ જે છે એમાં તો જ્ઞાન નથી, પણ બીજા સજાતિ જીવો છે એમાં તો જ્ઞાન લક્ષણ. તો પછી વિલક્ષણ શું કામ કીધું? ખુલાસો થઈ ગયો છે બધો. તો અહીંયા એક મારું જ્ઞાની મારા એકલામાં જ છે એવું યુનિક છે. મારા જેવું બીજામાં હશે પણ મારું જ્ઞાન ક્યાંય નથી. જે કોઈ પોતે જ્ઞાન સ્વભાવી, જેમ ઘઉંના દાણાનો ઢગલો પડ્યો હોય તો એક દાણો બીજા દાણા જેવો હોય શકે, પણ એક દાણો જે છે તો પૂરો પોતે સ્વતંત્ર છે. આમ કહીને ગુરુદેવ ઘણી વાર આમાં લે છે ને, ભરોસો આવતો નથી. અને બહુ જરૂરી આપણને ગુરુદેવજી એ કહે છે કે આવું તત્વ હું છું એ ક્યાંય એને ખ્યાલમાં આવતો નથી. જેમાં એક ગુરુદેવજી દ્રવ્યોથી વિલક્ષણ કીધું ને, સજાતી દ્રવ્યથી પણ વિલક્ષણ, જુદો ખાલી એટલું નહીં. એમાં જો પાનું છે આપણા પ્રવચનમાં 66 પાને છે, એમાં નીચેથી શ્રોતા જે છે ને ગુરુદેવ પ્રશ્ન પૂછે છે, શ્રોતા એમાં વચ્ચે છે, દ્રવ્યોથી વિલક્ષણ છે બોલ લક્ષણમાં રે, એમાં જ લઈએ. એટલે કે જો વિલક્ષણ શા માટે સંભળાય, કે એના એટલે કે અન્ય આત્માના લક્ષણે એ અન્ય આત્મા લક્ષિત થશે. એ અન્યનું જે જ્ઞાન લક્ષણ છે એનાથી કોણ ખ્યાલમાં આવશે? એ પર પદાર્થ ખ્યાલમાં આવશે. અને આ આત્માના જ્ઞાન લક્ષણથી આ આત્મા લક્ષિત થશે. માટે બે જુદા થયા કે ન થયા? એનામાં અન્ય આત્મા છે એમાં એનું જે જ્ઞાન છે એનાથી કોણ લક્ષણ આપ પકડાશે? આત્મા પોતાનો કે એનો? અને આપણા આત્મામાં જે આપણું જ્ઞાન લક્ષણ છે એનાથી કોણ પકડાશે? આપણે. અને એ રીતે સ્વપર જોઈને અરે આટલું તો ભેદજ્ઞાન કરાવી દીધું, એ મારી જેવું જ્ઞાન છે પણ મારું નથી. કમસે કમ આટલું તો ભેદજ્ઞાન આવા લક્ષણ દ્વારા એ કરવા જેવું છે. એનાથી આગળ તો ફરીથી આપણે અહીંયા લઈએ, ક્યાં આપણે પહોંચ્યા છે મૂળ શાસ્ત્રમાં? અસાધારણ. કોણ અસાધારણ છે? હું પોતે મારું નિજ સ્વરૂપ, મારું આત્માનું નિજ સ્વરૂપ, કે જે પરદ્રવ્યથી સર્વથા ભિન્ન, વિકારી ભાવોથી કચંપિત, અને છતાં મારા સ્વરૂપથી એકાકાર. બે સાથે લેવું, ખાલી નાસ્તિ નહીં, સાથે કેવું છે? અસ્થિ છે. એવું નથી કે આ શરીર એ બધું મારો શું છે? એક ટુકડો હતો ને, ટુકડો નથી, એ ભિન્ન છે. એનાથી જુદો હું એક રૂપપૂર્ણ તત્વ છું. તો એવો આત્મા જે કેવું છે? અસાધારણ. શા માટે અસાધારણ છે? કે બીજા જે સજાતિ જીવો છે મારે પણ એનાથી પણ હું કેવો છું? દ્વિલક્ષણ. અને બીજા વિજાતિ તો છું જ, જે પૂતગલ જે અજીવ છે એનાથી તો છું જ, પણ બીજા જીવો છે એનાથી. અને આવા નિજ સ્વરૂપને એ મૂર્તિ, કઈ મૂર્તિ? જે પહેલી કીધી એ જ્ઞાન તથા વચનમય મૂર્તિ, જે અનેકાનમય જે છે એવી જ્ઞાનમય અને વચનમય મૂર્તિ, અનંત ધર્મ સ્વરૂપ અસાધારણ આત્મા, જે બીજાથી વિલક્ષણ એવા આત્માને કેવું કહે છે? અવલોકન કરે છે, એટલે કે દેખે છે. આમાં આ જ્ઞાન લઈએ તો જાણે છે,
અને વાણી લઈએ તો કહે છે, એ રીતે બે શબ્દો અંદર એ આપણને આવશે. તો આ રીતે ભાવાર્થમાં થોડું લઈએ. અહીં સરસ્વતીની મૂર્તિને આશીર્વાદરૂપ નમસ્કાર કર્યો છે, લૌકિકમાં જે કહેવાય છે એની સાથે વાત લઈને પછી સરસનું વર્ણન કરે. ચોથા પાના ઉપર આપણે આવીએ. જે સમ્યક જ્ઞાન છે તે સરસ્વતીની સત્યાર્થ મૂર્તિ છે. કેમ અહીંથી લીધું, આ શરૂઆત કેમ કરી? પેલું કારણ કે અનેકાનમય મૂર્તિ છે અનંત ધર્મ સ્વરૂપને, તો એમાં પેલું જ્ઞાન યાદ કે જે જ્ઞાન છે એ અનંત ધર્મ સ્વરૂપ પદાર્થ છે, અહીંયા આત્મા, એને યથાર્થપણે જાણે માટે એ સરસ્વતીની મૂર્તિ છે. તો હવે પ્રશ્ન થયો, એ જ્ઞાનમાં કોણ લેવું? કારણ કે જ્ઞાનની કેટલી પર્યાય છે? પાંચ. એમાંથી સરસ્વતીની મૂર્તિમાં કોણ લેવું? પાંચે પાંચને લેવું. કોને લેવું? વાંધો નથી ને, રિપીટ થાય તો વાંધો નથી ને. કોને લેવું? શુદ્ધ જ્ઞાન અને કેવું. વેરી ગુડ. શા માટે બે જ લેવા, બાકીના ત્રણ ક્યાં ગયા? વેરી ગુડ, જવાબ સાચો, બરોબર છે. આમાં એ જ વાત આવશે. કારણ કે મતિ જ્ઞાનમાં આ રીતે જેવી રીતે શુદ્ધ જ્ઞાન સર્વાંગે જાણે છે એવું જાણી શકવાની તાકાત નથી. એક સામાન્ય એટલે દર્શનની અપેક્ષા વિશેષ છે, પણ શ્રુત જ્ઞાનની અપેક્ષા એક મતિ જ્ઞાની જેવું સામાન્ય. અને એટલા માટે અનુભવ હંમેશા શુદ્ધ જ્ઞાનમાં થશે. ભલે મતિપૂર્વક થશે એ વાત સાચી છે, કારણ કે શુદ્ધ જ્ઞાન પહેલા નિયમથી મતિ જ્ઞાન, પણ જે અનુભવનો સમય છે એ શેમાં આવશે? શ્રુત જ્ઞાનમાં. માટે એક લીધું. પછી આગળ કોણ આવ્યા હવે? અવધિ અને મને. એને કેમ નહીં? કારણ કે અવધિ અને મન એ તો આત્મા, એનો વિષય જ નથી. છે એનો કોઈ વિષય? એ તો બીજાને છે ને, બીજાના મનમાં અથવા બીજાના મર્યાદામાં, દ્રવ ક્ષેત્ર કાળની મર્યાદામાં જાણે અવધિ જ્ઞાન, અને બીજાને તો એનો આત્માનો વિષય જ નથી, અને તેથી મોક્ષ માર્ગમાં એની કોઈ જરૂરિયાત નથી. કારણ કે આ બધા એક નિયમ છે ને બધા, એનાથી કેટલો સિદ્ધાંત સિદ્ધ થઈ જાય. શું સિદ્ધ થાય? કે મોક્ષ માર્ગમાં કોઈ પણ પરલક્ષી ભાવ, કોઈ પણ પરલક્ષી, પરલક્ષી થયેલો રાગ કે પરલક્ષી થયેલું ધારણા જ્ઞાન તને આત્મહિતમાં કામ નથી કરવાનું, અને એની જગ્યાએ ચોવીસે કલાક તેની પાછળ પડ્યા આપણે. રાગનો વિષયો અને ધારણા જ્ઞાનમાં અમારે તો સવારના ઉઠીને શું હોય પેલું? હવે અચાનક ને પેલા ખબર કેવું હતું, સવારે પડે તો પેલું શું? ચા વખતે પેલું હાજર શું જોવે? ને તો ગમે જ નહીં, ઓલાને કેમ મોડો આવ્યો, છાપું જ જોવે ને. આ તો હવે ને પહેલાની વાત. શું જોવે? પરલક્ષીપણામાં આપણે પોતે અટક્યા છે. જે સાધનામાં કોઈ સાધનામાં સ્વાધીનતા છે, અને સ્વાધીનતા ક્યારે પરલક્ષી ન થાય. તો અહીંયા સુંદર રીતે અહીંયા જયચંદજી બહુ સરસ વાત લખીને આપણને કહે છે. ફરીથી આપણે ચોથા પાને શરૂઆત કર્યું કે સમ્ય જ્ઞાન સત્યમાં પણ જે સમ્ય જ્ઞાન છે એમાં હવે કોણ સિલેક્ટ કર્યું? પેલા સંપૂર્ણ જ્ઞાન તો કેવળ જ્ઞાન છે કે જેમાં સર્વ પદાર્થો પ્રત્યક્ષ ભાષે છે. ફરીથી ક્યાં આવી ગયું? શું ચેન્જ આવ્યો? મૂળમાં અનંત ધર્માત્મક આત્માની મુખ્યતાથી વાત. અહીંયા જયચંદજી કે બધા જ આવી ગયા. છે શબ્દ આવ્યો? છે શું આવ્યું? ફરી સર્વ, જે સંપૂર્ણ જ્ઞાન તો કેવળ જ્ઞાન છે જેમાં સર્વ પદાર્થો, જો સર્વ લઈ લીધું બધાય, ઓલામાં મૂળ કહેવાનું હતું આત્માની મુખ્યતાથી લઈને, અહીંયા કે બધાને, અને બધાને જેમ છે તેમ પ્રત્યક્ષપણે જાણે છે માટે તેને જ્ઞાનમય સરસ્વતીની મૂર્તિ કહેવાય. એક પ્રત્યક્ષ જાણે છે અને તે અનંત ધર્મ સહિત આત્મતત્વને પ્રત્યક્ષ દેખે છે. સાથે આવી ગયું? અનંત બધામાં તો આત્માય આવી ગયો, અને ગુરુજી આના પરથી શું લીધું? અરે અનંત ધર્માત્મક આત્માને તું પૂર્ણપણે જાણી લે તો બધા તત્વો સાથે જણાયા વગર રહેશે નહીં. આત્માને જાણીએ છીએ તો બધા જણાયા વગર રહેતા, બીજાને જાણતા આત્મા નહીં જણાય. શું છે? રિવર્સ છે એમાં. આપણે ઊંધું જ કરીએ છીએ,
આખું એ છે કે તારા ઉપયોગ અંદર આત્મા સ્વરૂપમાં જો જામી ગયો તો બધાને જાણતું જ્ઞાન થયા વગર રહેશે, ને પર સન્મુખતામાં ક્યારે પણ તને આત્મા નહીં જણાય. તો એ વાત કીધી. તો એ રીતે આત્મતત્વને પ્રત્યેક દેખી તે સરસ્વતીની મૂર્તિ છે. કોણ તે? કેવળ જ્ઞાન. આવ્યું ને પેલી એની વાત આવી ને, તે કેવળ જ્ઞાન. હવે તદ અનુસાર, તદ અનુસાર એટલે કોણ? કેવળ જ્ઞાન ને અનુસાર. ગુરુદેવ કઈ વચ્ચે આજ લીધું તું કઈ? આ તદ અનુસાર માં કઈ બીજા બધા અર્થ કાઢે છે એનું કઈ નહી? એ પછી આવ્યું ખાણિયા તત્વ ચર્ચા થઈ હતી, એમાં એમ એ લોકો કે ના કે શુદ્ધ જ્ઞાન કેવું છે? આડું અવળું જાણે. ક્રમબદ્ધ કોણ જાણે? કેવળ જ્ઞાન જાણે. અને શુદ્ધ જ્ઞાનમાં શું છે? અનિત્ય હોય, કારણ કે ખબર ન હોય, અકસ્માત અચાનક થઈ જાય. શુદ્ધ જ્ઞાનમાં ક્યાં ખબર હોય? કેવળ જ્ઞાનમાં તો બરોબર ને? દલીલ તો બરોબર છે કે નહીં? અરે તદ અનુ, ગુરુદેવસી આના ઉપર વજન મૂકીને આનો ઘણો ખુલાસો કર્યો. તદ અનુસાર કેવળ, ભલે ફરક શું છે? ફરક શું છે? કેવળ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન ફરક શું છે? એક પૂર્ણ છે, એક અપૂર્ણ છે. એક પ્રત્યક્ષ છે, એક પરોક્ષ છે. પણ બે ને જાણવાની પદ્ધતિ એક સરખી છે. તદ અનુસાર એટલે શબ્દ મૂકીને બહુ જ કીધું કે ક્યાંય એમ ના માનું કે ખાલી નિત્ય પણ અથવા તો નિશ્ચિત, નિશ્ચિત પણ શેમાં હોય? કેવળ જ્ઞાનમાં. અને ભાવશુદ્ધ જ્ઞાનમાં કેવું હોય? અનિશ્ચિત, કારણ કે ખબર તો છે નહીં. તદ અનુસાર છે. તો તદ અનુસાર જે શુદ્ધ જ્ઞાન, અહીંયા શુદ્ધ જ્ઞાન એટલે કયું લેવાનું? ભાવશુદ્ધ જ્ઞાન. બાકી શુદ્ધ જ્ઞાન તો આપણી પાસે છે, પણ એની વાત નથી. આ કેવું છે? મોક્ષ માર્ગ રૂપનું જે ભાવશુદ્ધ જ્ઞાન, એ તે આત્મતત્વને પરોક્ષ દેખે છે. તેથી તે પણ સરસ્વતીની મૂર્તિ છે. બેનું વાત આવી દીધું કે આખા બધા પદાર્થો અને અનંત ધર્મ સ્વરૂપ, જ્ઞાતિ વિચારું, અનંત ધર્મ સ્વરૂપ કોણ છે? છે છે, દ્રવ્ય છે. અહીંયા મુખ્યતા જીવની છે ને વાત, પણ છે છે. અને એવા અનંત ધર્મને જે જાણે તો કેવળ જ્ઞાન પણ જાણે છે, પરોક્ષપણે શુદ્ધ જ્ઞાન પણ જાણે, ભાવશુદ્ધ જ્ઞાન જાણે છે. માટે બેને અહીંયા સરસ્વતીની મૂર્તિ કહી છે. ફરીથી આમાંથી એક પ્રશ્ન ગુરુદેવ ઉપાડીને જ લીધું છે કે ભાવશુદ્ધ જ્ઞાન છે એ આત્માને કેવું જાણે? પ્રત્યક્ષ જાણે કે પરોક્ષ જાણે? અચ્છા, અનુભવ વખતે પ્રત્યક્ષ છે, અહીંયા તો પરોક્ષ લખ્યું છે. એના માટે ખાસ ગુરુદેવ કીધું કે એ કેવળ જ્ઞાન જેવી રીતે આત્માના પ્રદેશો જાણે, અનંત ગુણ જાણે, એવી રીતે ભાવશુદ્ધ જ્ઞાન જાણે નહીં, માટે પરોક્ષ છે. પણ દ્રષ્ટાંત આપ્યું હતું, જેમ આંધળો સાકર ખાય ને દેખતા આવ્યું તો ને, એના માટેનું દ્રષ્ટાંત છે. પણ એ આંધળો ખાય છે, ચાખે છે, એટલે એને સ્વાદ થોડો ટેસ્ટ ઓછો આવે, અને ઓલો આખો ગાંગડો જોવે છે, એનો કલર જોવે છે, શેપ જોવે છે, એને ટેસ્ટ થોડો વધારે. કાંઈ જ ફરક નહીં, થોડું તો એ ઇન્ટેન્સિટી કે ને, ઇન્ટેન્સિટી કોનામાં હાઈ હોય કોનામાં લો હોય. તો એના માટે નામ શું કહેવાય છે? વેદન પ્રત્યક્ષ. એ અનુભવના કાળે એવો એના વેદન ઉપરથી એવો વિશ્વાસ આવી જાય કે આ જ આત્મા છે. બધું ગુરુદેવ ઘણું એકદમ વજન દઈને કીધું. એમાં એમ ન સમજ્યું કે એને પ્રદેશ ને ગુણો નથી જોઈએ, એટલે થોડા શ્રદ્ધામાં ઢીલાશ છે એમ નથી. આપણે પણ વિચાર કરીએ, આંખ બંધ કરીને તો કે આપણને મોઢામાં વસ્તુ મૂકી, એ કોણ છે શું છે કાંઈ જ ખબર નથી. અને ખારો સ્વાદ આવે, ખારો તો ખબર પડે, સોલ્ટી પૂછે શું મેં મીકું હશે, તો આપણે શું કહેશું? એને લીંબુ મીકું હશે તો સાકર મીકું શું કહેશું આપણે? કેમ આપણે જોયું નથી, ખબર નથી, સુખ આટલું બધું વિસ્ત. તમે ટેસ્ટ કે મન એમ કે આનો મને ટેસ્ટ આવ્યો છે, પણ વસ્તુની ખબર નથી, કારણ કે મેં એ તો જોઈ નથી, એનો શેપ નથી જોયો, કલર નથી જોયો, એટલે મને ખબર. હા, તમે કાંઈક મૂક્યું છે એટલી ખબર છે. અને ખારો સ્વાદ ક્યાંક વિચાર આવે છે? આવા ઇન્દ્રિય જ્ઞાનમાં પણ જો આવો વિશ્વાસ આવે છે તો આ ભાવસ્વ જ્ઞાનમાં કેમ વિશ્વાસ ન આવે? આ તિન્દ્રિય જ્ઞાન છે, એને ભલે એ જ રીતે કેવળ જ્ઞાનની સામે નથી, પણ એની સાથે જે વેદન આવ્યું છે એનાથી શું થાય છે? એ વિશ્વાસ આવ્યો છે. અને એથી એ તદ અનુસાર, તદ કેવળ જ્ઞાનને અનુસાર આ ભાવસ્વ જ્ઞાન છે તેને પણ સરસ્વતીની મૂર્તિ કહેવામાં આવે છે. ચલો એનાથી આગળ વળી છે ને, મળે છે ને શબ્દ ચોથા પાને ઉપરથી કેટલા મીન છે? પાંચમી લાઈન. વળી દ્રવ્ય સ્ત્રોત રૂપ વચન રૂપ છે, મળ્યું શબ્દ વળી એટલે પ્લસ. હજી એક બે વાત તો થઈ ગઈ. કઈ બે વાત થઈ ગઈ? કેવળ જ્ઞાન રૂપ સરસ્વતીની મૂર્તિ અને ભાવસુ જ્ઞાન રૂપ સરસ્વતીને. હવે ત્રીજી, વળી જે દ્રવ્ય સ્ત્રોત વચન રૂપ છે તે પણ તેની મૂર્તિ છે, તેની એટલે સરસ્વતીની. કેમ? ઓલું તો જ્ઞાન તમે અમને દેખાડ્યું કે કેવળ જ્ઞાન બધાને, વિશ્વને, આખાને અને આત્માને પ્રત્યક્ષ દેખાડી લેતો હોય જ, અને તદ અનુસાર ભાવસુ જ્ઞાન છે એટલે પણ. તો હજી આ વચન કેમ છે? કે જેમ જ્ઞાનમાં સ્વપરને જાણવાની તાકાત છે તો વાણીમાં સ્વપર કહેવાની તાકાત છે, અને તેથી તેને પણ શું કહેવાય છે? સરસ્વતીની, એ વચનરૂપ સરસ્વતીની. અને એને શું કીધું હતું? નિમિત્ત રૂપે. અને કેવળ જ્ઞાન છે સાધ્ય રૂપની છે, અને ભાવસુ જ્ઞાની કેવું છે? સાધક રૂપની છે. તો એ દ્રવસુ છે તે પણ કારણ કે તે વચનો દ્વારા અનેક ધર્મ વાળા આત્માને તે બતાવે છે. મળે છે ને શબ્દો? કારણ કે વચનો દ્વારા અનેક ધર્મ વાળા આત્માને તે, એટલે અહીંયા કોણ છે? દ્રવસુદ જીનવાણી જે છે એ વચનો દ્વારા આત્માને બતા. આ રીતે સર્વ પદાર્થોના તત્વને જણાવનારી જ્ઞાનરૂપ તથા વચનરૂપ. આવી ગયું ફરીથી? શું ફરક પડે છે? સર્વ પદાર્થ ફરીથી લીધા, મૂળ હતી આત્માની સાથે, અને સાથે શું કહે છે? કે આવા આત્માને જો પૂર્ણપણે જાણીશ તો સર્વ પદાર્થનું જ્ઞાન પણ અનંત ધર્મ સ્વરૂપ દરેક પદાર્થનું જ્ઞાન થયા વગર રહેશે નહીં. અને વાણી પણ અનંત ધર્મ દરેક પદાર્થને કહે છે, કેવળ જ્ઞાન પણ બધાને જાણે. તો એ સર્વ પદાર્થોના તત્વને, એટલે એના ધર્મોને જણાવનારી, એટલે જાણનારી જ્ઞાન છે, અને કહેનારી વાણી વચન છે, તે અનેકાનમય સરસ્વતીની મૂર્તિ છે. અને પછી એ સરસ્વતીના એ નામ આપણને આપ્યા, એમાં વાણી, ભારતી, શારદા એ બધા છે ને. આ સરસ્વતી મૂર્તિ અનંત ધર્મોને સ્યાત પદથી, ફરીથી શું આવ્યું? હવે અહીંયા વાણી જે છે એ કેવી રીતે કહે છે? કહેનારી, જ્ઞાન જાણનારી. જ્ઞાન જાણે છે, કેવળ જ્ઞાન છે તો સર્વાંગે જાણી લે, ભાવસ્વરૂપ નહીં એ અપેક્ષિત જાણી લે, અને વાણી અપેક્ષાથી કહે છે. અને એ માટે કેવું છે? અનંત ધર્મત્મ વસ્તુને અનેકાનમય વાણી એ સ્યાદ પદથી અપેક્ષિત, અહીંયા શબ્દ આવશે અહીંયા, કે એ સરસ્વતીની મૂર્તિ અનંત ધર્મોને, અનંત ધર્મ એટલે અનંત ધર્માત્મક વસ્તુને, અને એના અનંત ધર્મને ક્યાં? સ્યાદ પદથી, કોઈ પદથી, કોઈ બે લઈએ, અનેક, ફરીથી બે શબ્દ આવે છે, અનંત ધર્માત્મક અને અનેક. તો અનંત ધર્માત્મક કોણ છે? પદાર્થો. અને કેનારી વાણી કેવી છે? અનેકાંતમય. અનેકાંત એટલે અપેક્ષિત વાત કરતી હોય છે, સ્યાદ પદથી કહેતી હોય છે. અને ભાવસુ જ્ઞાન છે એ પણ જાણે, કેવળ જ્ઞાન તો સર્વાંગે, એને કોઈ ક્રમની જરૂર નથી. તો એ અહીંયા સ્યાદ પદ્ધતિ એક ધર્મીમાં અવિરોધપણે સાધે છે. સાધે છે એટલે સિદ્ધ કરીને બતાવે છે. ફરીથી અહીંયા આ સરસ્વતીની મૂર્તિ, એટલે અહીંયા કથનમાં લઈએ તો જીનવાણી, વચનરૂપ જીનવાણી મૂર્તિ અનંત ધર્મોને, અનંત ધર્માત્મક વસ્તુને સ્યાત પદ્ધતિ. હવે નિયમ શું આપ્યો? એક ધર્મીમાં અવિરોધપણે. આવો શબ્દ શું આપ્યો? જેને અમૃતચંદ્રાચાર્ય દેવે પરિશિષ્ટમાં શરૂઆતમાં કયો શબ્દો વાપર્યા? અનેકાનની વ્યાખ્યા કરતા સ સ્વાધ્ય મંદિર માં લખેલું છે, વસ્તુમાં વસ્તુપણાની નિભજાવનારી. પરસ્પર ભલે વિરુદ્ધ છે એનો વાંધો નથી, પણ એનાથી વસ્તુ શું થવી જોઈએ? નિપજવી એટલે સિદ્ધ થવી જોઈએ. અને એના માટે અહીંયા કે ધર્મમાં અવિરોધ પડે. જેવી રીતે આત્મામાં કથનચિત રૂપીપણું છે અને કથનચિત અરૂપીપણ નહી. તમે કહો એટલે સીધું ના, આત્મામાં એક શક્તિ છે 47 એકમાં, વિરુદ્ધ ધર્મત્વ શક્તિ છે કે નહીં? તાબે વિરુદ્ધ છે કે નહીં? પેલે સિમ્પલ, આ બે વિરુદ્ધ છે કે નહીં? રૂપી અને અરૂપી બે વિરુદ્ધ છે કે નહીં? અને વિરોધ ધર્મ હોય કે નહીં એક પદાર્થમાં? તો પછી તમને શું વાંધો આવ્યો? એ બહુ જ વિચારવું છે, પણ એનાથી કોઈ એક પદાર્થ સિદ્ધ નહીં થાય છે ને, અવિરોધપણે. અને ઓલામાં છે વસ્તુમાં વસ્તુપણાની નિપજાવના. અહીંયા ઇંગ્લિશ જેવું નથી, સેમી લિક્વિડ હોય નહીં, થોડું લિક્વિડ ને થોડું સોલિડ એવું નથી. અહીંયા કાં તો રૂપી હોય અને કાં તો, અને એટલા માટે સમૂહ સર્વથા વિરોધી અને એક અનેક નીત અનિયતિ કહેવાય છે કથનચિત વિરોધી. ફરક શું પડે છે? રૂપી અરૂપી જળને ચેતની કહેવાય છે, સર્વથા વિરતે એવા સર્વથા વિરોધી એક પદાર્થમાં હોઈ શકે પણ કથનચિત હોઈ શકે એ વાત અહીંયા કે એક ધર્મીમાં અવિરોધપણે સાધે તેથી એ સત્યાર છે, અન્ય જે માને છે એ જા. હવે એક સરસ જયચંદજી પોતે જ પ્રશ્ન ઉપાડે છે કે આત્માને અનંત ધર્મ વાળો કયો છે, અને બાકી બધા પદાર્થોને લીધા છે તો અહીંયા આપે અનંત ધર્મ વાળો કયો, તો એ અનંત ધર્મ ક્યાં ક્યાં છે? તો પ્રશ્ન કોનો છે? પ્રશ્ન કોનો? શિષ્યનો એમ નહીં, ક્યાં વિષયનો, સબ્જેક્ટ કયો છે પ્રશ્ન પૂછવામાં? આત્મા સંબંધીનો છે, કીધો ને આત્માને અનંત ધર્મ વાળો કીધો, તો એ ધર્મો ક્યાં? કેટલા આત્મા? હવે ઉત્તરમાં જયચંદજી શેનાથી શરૂઆત કરે છે? વસ્તુમાં. શું ફરક પાડ્યો? આ બધાને લાગુ પડે. પછી આત્મા માટે ઉતારવા માટે કહે છે જ્ઞાન ચૈતન્ય આત્માનો સાધારણ છે. કેટલું સિસ્ટમેટિક, કારણ કે એમણે કે આવું અનંત ધર્માત્મક સ્વરૂપ તો દરેક દ્રવ્યનું છે, એટલે અત્યારે એક સામાન્યપણે વાત લે છે. અને પછી આત્મા પણ એક વસ્તુ હોવાથી આત્માના પોતાના ધર્મો છે, પોતપોતાના પછી ધર્મ. તો અહીંયા હવે ધર્મમાં ત્રણ વાત લેશે, ગુણો, એની સમય સમયવર્તી પર્યાય, અને પછી સાપેક્ષિત ધર્મ, પરસ્પર સાપેક્ષ. તેમાં પહેલું લેશે, ચલો એ પણ આપણે વાંચીએ. સતપણું, વસ્તુપણું, પ્રમેયપણું, પ્રદેશપણું, આ ચાર શું આવ્યા? સામાન્ય ગુણ આવ્યા. સતપણું એટલે અસ્તિત્વ આવ્યો, પછી વસ્તુત્વ આવ્યું, પછી ત્રીજો પ્રમેયત્વ આવ્યો, અને છે ને આવે છે ને આવા કઈ આમાં ત્વ નું આવ્યું ક્યાંય, અસ્તિત્વ ભાઈ ત્વ એટલે પણ હોય, વન એન્ડ ધ સેમ છે. થોડું ભાષા તો શીખવી પડશે, નહીં તો કોઈ એમ થાય કે આમાં પ્રદેશ અસ્તિત્વ, પ્રદેશ તો આવ્યું, પણું પણું છે ને ઇત્વ છે. તો આ ચાર કોને લાગુ પડે? બધાને લાગે. હવે હવે ક્યાં ગુણ આવશે? ચેતનપણું, અચેતનપણું, મૂર્તિકપણું, અમૂર્તિક, એ હવે ગુણ ક્યાં આવ્યા? વિશેષ ગુણ. બધાને આ ન હોય, કારણ કે જ્યાં ચેતનપણું હોય ત્યાં અચેતન ન હોય, અને અચેતન હોય ત્યાં ચેતન. એવી રીતે મૂર્તિક એટલે રૂપીપણું અને અમૂર્તિક એટલે અરૂપીપણું. તો એ રીતે જો આ રીતે બધા જ સામાન્ય ગુણ અને વિશેષ ગુણ. સામાન્ય ગુણ કેટલા દ્રવ્યમાં હોય? બધા દ્રવ્યમાં હોય સામાન્ય ગુણ. અને વિશેષ ગુણ? વિશેષ ગુણ પણ બધામાં હોય, તો ફરક શું ફાયડો? અચ્છા, વિશેષ ગુણ બધામાં ન હોય, સોરી આ પાસે એક નહીં, સામાન્ય ગુણ પણ બધામાં, વિશેષ ગુણ પણ બધામાં, તો બધું સરખું થયું. અરે ભાઈ, સામાન્ય ગુણ એટલે એક જ ગુણ બધામાં, અને વિશેષ ગુણ એટલે પોત પોતાનામાં હોય. વિશેષ ગુણ વગરનું કોઈ દ્રવ્ય કેમ ન હોય? તો છ દ્રવ્ય ભેદ જ નહીં પડે, અને સામાન્ય ગુણ નહીં હોય તો બધાને દ્રવ્ય નહીં કહેવાય. આપણે જીવ દ્રવ્ય, પછી અજીવ દ્રવ્ય, પછી ધર્માસ્તિકાય દ્રવ્ય, બરોબર ને?
બરોબર બોલો કે નહી?
અરે જીવ પૂતગલ અજીવ છે કે નહી? પૂતગલ અજીવ છે કે નહી? સાત તત્વો બોલો, સાત તત્વો બોલીએ છીએ તેમાં શું આવે છે? તો બસ ન્યા આવે તો અહીંયા શું વાંધો આવ્યો? ફરીથી એક બહુ વિચારવા જેવું છે, એ છ દ્રવ્યના નામ છે, જાતિ નથી, જાતિ દ્રવ્ય છે. શું છે? જીવ પૂતગલ ધર્મ, એ શું છે? એ નામ છે જે ઓલા, અને અજીવી જાતિ છે. શું છે? એ પાંચેય જીવ સિવાયના પાંચેય દ્રવ્યોનો સમૂહ એ અજીવી એક જાતિ છે, કોઈ ઇન્ડિવિજ્યુઅલ નામ નથી. જયારે પૂતગલ ધર્મ, એટલા માટે આ જુદું પડે છે. અને પ્રશ્ન જાણ, છદ્રવ્યના નામ ક્યા? દ્રવ્ય કોમન જાતિ એક છે, જેને એક કોમન થી દ્રવ્ય કહેવાય. પણ નામ પૂછીએ તો અજીવ નહીં આવે, જીવ પૂતગલ ધર્મ. તો અહીંયા ફરીથી કે અહીંયા એના ગુણો, કારણ કે જો ફરીથી સામાન્ય ગુણ ન તો છય ને દ્રવ્ય ન કહેવાય, અને જો વિશેષ ગુણ ન તો છ ડિવિઝન ના પડે. ખબર નહીં આવું બધું ક્યાંય હશે ક્યાં? એને કહેતા આટલું બધું ગુરુદે કે આટલું શીખવું પડે ગુરુદે કે આ તો શું હોય છે? આવ્યું તું ને થોડું કે આ તો છોકરાઓને પણ પાઠશાળામાં, અને એક સરસ વાક્યમાં ગુરુદે કીધું ખબર, ન આવડતો હોય તો મોટા થઈને છોકરાઓ થવું છે શબ્દ વાપરો તો એમાં શરમાવું નહીં. ન પેલા શીખ્યા હોય તો અત્યારના મોટા થઈને પણ ના ના ન બેસાય ને, છોકરાઓ બેસે 10-12 વર્ષની, એમાં આપણે બેસીએ તો જ્ઞાનમાં ક્યારે પણ ક્ષોભ ન રાખો. ગમે તે ઉંમર, ગમે તે હો, જ્ઞાન ગમે ત્યારે પ્રાપ્ત કરવા યોગ્ય છે. નાના મોટાને એમાં જોવાનું. ચાલો તો બે ગુણ અહીંયા થયા, ગુણ થયા. હવે એના પછી તે ગુણોનું ત્રણેય કાળે સમય સમય વર્તી પ્રણમન થવું તે પર્યાય છે. કોની આ વાત ચાલે છે? ફરીથી વસ્તુ એટલે કે પદાર્થ અને એના રહેલા ધર્મો. અહીંયા ધર્મ એટલે શું લેવું? ધારી રાખેલો ભાવ. પદાર્થ છે એ કઈ કન્ટેન, એ કઈ ધારી રાખે છે, ટકાવી રાખે છે. તો કોને ટકાવી રાખે છે? કે એમાં ગુણ હોય, ગુણોની પર્યાય હોય, અને એના પછી પરસ્પર સાપેક્ષ એવા ધર્મો હોય. અને એનો ખુલાસો ગુરુદેવ કે આ ગુણોની પર્યાય હોય છે આ ધર્મોને. આજે આવ્યું તો ને શું, એક એક માં લીધું કે આ ધર્મો છે એને પર્યાય. અને આ રીતે બે તફાત ખ્યાલ આવી શકે આપણને, કે આને ગુણ છે કે ધર્મ, તો જોઈ લઉં એની પર્યાય છે કે નહીં. પર્યાય છે તો એને શું કહેવાનું? ગુણ છે. અને પર્યાય નથી તો એ શું છે? ધર્મ રહે છે. અસ્તિત્વ ગુણ છે અને નિત્ય એ ધર્મ છે. થઈ ગયું? બે ફરક પડે છે ને. અસ્તિત્વ એ શું છે? ગુણ છે, એની સમય પર્યાય છે. નિત્ય છે અને પાછી એની કોઈ પર્યાય છે? અથવા અનિત્ય એ ધર્મ છે અને પાછી એની કોઈ પર્યાય છે? નથી. એ અનિત્ય પર્યાયગત એ ધર્મ છે. નિત્ય એ દ્રવ્ય અપેક્ષિત એક ધર્મ છે. તો આ રીતે અહીંયા એને આ બધું અઘરું નહીં, એની કરતા સીધો રસ્તો કોઈ ધર્મનો બતાડી દેતો હોય તો જલ્દી કામ થાય ને. નહી, અરે જીવનમાં મને અંતિમ શ્વાસ સુધી પણ ધર્મની સાધના જોવે છે. બહારના ગમે તેવા ઉદય હો, મને મારા આત્માથી એક ક્ષણ પણ જુદા, જેમ કે ને એક ક્ષણ પણ જુદા પડવું પાલવે એવું ધંધામાં એમાં હોય ને, કોઈ બાર્ગેનિંગ કરવા જાય કે ભાઈ આ ભાવે અમને પાલવે એવું, એમ એક ક્ષણ પણ મને મારા ચૈતન્ય તત્વથી છૂટું પડવું એ પાલવે એવું નથી. એવી સાધના, આવું કંઈક તત્વ અભ્યાસ કર્યું હશે તો કંઈક એવી ઘડી પણ આવી શકે જ્યાં ફસાઈ પડ્યા કે કોઈ કહેનાર ન હોય ત્યાં કોના આધારે આપણે ચિંતન કરશું? તો આ તત્વ અભ્યાસ હશે તો તે સમયે ચિંતન થઈ શકે. તો એ રીતે તે ગુણોનું પાછું સરસ શબ્દ શું છે? ત્રણેય કાળ. એક એક શબ્દ ઉપર વિચારવા જેવું. ત્રણેય કાળે પર્યાય ક્યારે થાય? ભૂતકાળમાં થાય કે ભવિષ્યમાં થાય કે વર્તમાનમાં થાય? દરેક હોય, હંમેશા ક્યારેક થતી થતી અટકી જાય ને, એમાં શું કહે, ખોલું આઉટ ઓફ ઓર્ડર થાય ને, ગમે એવું મશીન હોય બદલે બનાવ્યું પણ ગમે ત્યારે થાય કે નહીં? બરોબર ને, એમાં પર્યાય થતી થતી ક્યારેક આઉટ ઓર્ડર થઈ જાય, આઉટ ઓફ ઓર્ડર હંમેશા ક્યારેક હોય. એને પછી પાછું શું છે, મશીન બહુ ગરમ થઈ જાય તો ઠંડુ પણ કરવું પડે ને, બધું કરવું પડે કે નહીં? ત્રણેય કાળ અને પાછી કેવી રીતે સમય સમય વર્તી, આનાથી શું મળે, એક સિદ્ધાંત શું મળે? કોઈ પણ એક દ્રવ્યના એક ગુણની ટોટલ પર્યાય કેટલી, ટોટલ પૂછું છું, કોઈ પણ દ્રવ્ય એનો એક ગુણ અને એની પર્યાય ટોટલ કેટલી? અનંત. અનંત તો બોલીએ, ઘણી વાર બોલી, ત્રણ કાળના સમય જેટલી. કારણ કે એટલા માટે સમય સમય વર્તી, ત્રણ કાળ એનો અર્થ એક સમયમાં એક પર એક ગુણની જ વાત કરીએ છીએ આપણે, બાકી એક સમય એક જ હોય અને બધા અનંત ગુણ છે તો અનંત ગુણની લેશું તો એ અનંત જુદી વાત છે, પણ એક જ ગુણની ત્રણેય કાળની તો ત્રણ કાળના સમય જેટલી, એનો અર્થ કે એક સમયે એક પર્યાય. તો એ અહીંયા એ સમય સમય વર્તી પ્રણમન થવું તે પર્યાય છે અને જે અનંત છે ત્રણેય કાળની મળે. બે થઈ ગયા હવે ગુણ અને એની અરે, હવે ત્રીજું શું લે છે? વળી વસ્તુમાં એકપણું અનેકપણું. દ્રવ્યથી જોઈએ તો કેવું છે? એક છે. ગુણ પર્યાયથી જોઈએ તો કેવું છે? આ બધા ખુલાસા ગુરુદેવજી કર્યા છે. પછી એવી જ રીતે નિત્યપણું અને અનિત્યપણું, દ્રવ્યથી અનિત્યપણું છે, પર્યાયથી નિત્યપણું છે. તમારે બે ધર્મો જોતા હતા ને, બે ધર્મ તો આવી ગયા, હવે શું વધારે જોવે છે? આ બહુ જ જરૂરી છે, કયો ધર્મ અને કઈ અપેક્ષા છે. મેં તો એકબીજામાં ભેળસેળ કરીએ છીએ અનાદિકાળથી. ફરીથી શું શીખવું છે? કયો ધર્મ શક્ય છે કે નહીં, અને એના ઉપરથી સરસ આવે છે ને, અભાવમાં આવે છે ને, અથવા તો પ્રાગભાવ પ્રદોષ એ બધામાં. જેવી રીતે બીજી શક્તિ છે ને, બીજી શક્તિ કઈ છે? ચીતી શક્તિની શું વ્યાખ્યા છે? અનુજીવી ને પ્રતિજીવી ગુણમાં આવે છે. અજડત્વ એ શું છે? અનુજીવી ગુણ છે કે પ્રતિજીવી ગુણ છે? પ્રતિજીવી. ક્યાં દ્રવ્યનો? ચીતી શક્તિની વ્યાખ્યા છે અજડત્વ રૂપ. તો અજડત્વ એ પ્રતિજીવી ગુણ કે અનુજીવી ગુણ? અનુજીવી એટલે પોઝિટિવ સેન્સ હોય, પ્રતિજીવ એટલે નેગેટિવ. તો એ કેવો છે? પ્રતિજીવી. ક્યાં ક્યાં? જીવદ્રવ્ય ને કે પૂતગલ નો, એટલે જળ નો. અરે અજડત્વ છે એ પ્રતિજીવી ગુણ છે અને અજડપણું મારામાં છે, એ જીવ નો પ્રતિજીવી ગુણ. તો એ અપેક્ષા સમજવી પડે. એમાં અહીંયા પણ નિત્યપણું અને અનિત્ય, દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય, ભેદપણું અભેદપણું. વસ્તુ તરીકે હું એક અભેદ તત્વ છું, ગુણ પર્યાયથી જોઉં તો, અને એના ઉપરથી છઠ્ઠી અને સાતમી ગાથા. પર્યાય ભેદ લીધા છઠ્ઠી ગાથામાં અને ગુણ ભેદ લીધા સાતમી ગાથા. તો એ પણ કોણ છે? આખોનું વર્ણન ચાલે છે. કોના ધર્મો છે? મારામાં ભેદપણું હોય, અનિત્યપણું હોય, આત્મા અનિત્ય હોય કે પર્યાય અનિત્ય? ચલો ટાઈમ તો થઈ ગયો પૂરું. પર્યાય અનિત્ય હોય કે આત્મા અનિત્ય હોય? પર્યાય હોય ને, આત્મા તો નિત્ય જ હોય, આત્મા તો અભેદ જ હોય. આ પણ એક આત્માનો પોતાનો ધારી રાખેલો ધર્મ છે. વસ્તુની જ વાત ચાલે છે. અનંત ધર્મ, અનંત ધર્મો છે. કોના છે? હા, એટલું છે કે અનિત્યપણું છે, ભેદપણું છે, પર્યાય સાપેક્ષ છે. અને પર્યાય સાપેક્ષ ધર્મો છે, મારે સ્થિરતા જોવે છે. અને નિત્યતા તો સ્થિર તત્વમાં એ અનિત્ય ક્યારે હોય એ માટે ધર્મ હોવા છતાં એને કેવી રીતે ગૌણ કરીને અભૂતા છે. પરદ્રવ્યો કેવા છે? અભાવપણે છે. અને આ ધર્મો હોવા છતાં, પદાર્થના વસ્તુના અને છતાં પ્રયોજન નથી, તો એને ગૌણ કરીને. તો આ રીતે એ અભેદપણું, શુદ્ધપણું, અશુદ્ધપણું આદિ અનેક ધર્મ છે. કોના ધર્મ છે? પર્યાયના. મારા નહી, મારા તો ન જ હોય ને. અશુદ્ધ પણ મારામાં હોય કોઈ દી? 47 47 નહી છે ને, નહી છે. એ કોને પકડે? જ્ઞાન નો એક ભાવ, શુદ્ધ નામ એક અંશ, પણ એનું ગ્રહણ, એનો વિષય કોણ હોય? નહી નો ધર્મ હોય. એક એક નહી નો એક વિષય ધર્મ છે. અને એની દરેક વ્યાખ્યા જોઈ લેવી પ્રવચન સારમાં. આત્મદ્રવ્ય શબ્દ આવશે. એમ નથી કે પર્યાય અપેક્ષા એ પર્યાય એ અનિત્ય છે. આત્મદ્રવ્ય અનિત્ય છે, એવી રીતે દરેક અનિત્ય નહીં અને અનિત્ય છે, એટલે એ વિષય છે. થોડોક પછી આગળ
સહજાનંદેશો સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ, સહજાનંદી શોધ 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 સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ. અશરીરી સિદ્ધ સ્થાને પ્રાપ્ત લોકાગ્રહ બિરાજમાન વર્તમાન ચોવીસના રૂપાદી માર્ગ પર ચોવીસ ભગવાનનો જય હો. વિજય ક્ષેત્રમાં વિદ્યમાન સમોસમાં શોભાયમાન શ્રી મંદરાજી અજીત વેરપર્યંત ત્રીસ વેરમાન જીનેન્દ્ર ભગવાનનો જય હો. આજે જૈન મંદિરમાં જયવંતપણે બિરાજમાન અડગનાન મનોધારક શ્રી બાહુબલી મુનિન્દ્ર ભગવાનનો જય હો. શ્યાદવાદ અનેકાંતમય મુદ્રિત દ્વાદશાંગમય સમસ્ત જીનવાણી મહાત્નો જય હો. ભારત ક્ષેત્રમાં સદ્ધર્મની વૃદ્ધિ કરનાર ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ આદિ સમસ્ત આચાર્ય ઉપાધ્યાય સાધુ ગુરુ ભગવંતોનો જય હો. અમ ભક્તોના તરણ થાળ જહાજ સમા પ્રાતસ્મરણી નિત્યવંદની શ્રી કહાન ગુરુ દેવનો જય હો. સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક પ્રસમતિ પૂજ્ય ભગવતી માતનો જય હો. અમૂલ્ય તત્વના વિચારક આત્મસિદ્ધિના પ્રદાતા પરમ કૃપાળુ દેવ આદિ સમસ્ત જ્ઞાની ધર્માત્મા સંતોનો જય હો. પર્વાધિરાજ પર્યુષણ પર્વના આજના ઉત્તમ સત્ય ધર્મ દીનનો જય હો. શ્રી પરમ ઇચ્છા સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હે, ઇસકે લિયે જિન વાણી મા કો વંદના સત બાર હે. બોલો દ્વાદશાંગ સમસ્ત જીનવાણી માતનો જય હો.